303 प्रश्न 84 क्वेश्चन 84 नय नो अधिकार छे एमां आगळ वात करे छे कि नय ना बीजी रीते कया प्रकार छे तेना त्रण प्रकार छे शब्द नय अर्थ नय अने ज्ञान नय जो शब्द नय तो आपणे पहला पण करी गया छीए જે પહેલી રીતે આપણે જે પ્રકાર જોયા હતા એમાં નિશ્ચય નય વ્યવહાર નય અને પછી નિશ્ચય નયમાં દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક નય અને એ પર્યાર્થિક નયના જે ચાર ભેદ આપણે કયા હતા એમાં પણ શબ્દ નય આવ્યો હતો રુજુ સૂત્ર નય શબ્દ નય સંધિરૂપ નય અને જીવનરૂપ નય એમાં શબ્દ નય લેવામાં આવ્યો હતો કે જેને કોઈ પણ વચન બહુવચન કે એક વચનની કે લિંગની પુરલિંગ સ્ત્રીલિંગની એની ઉપાધિ નથી એવો શબ્દ નય અહીંયા બીજી રીતે જે ફરીથી ક્લાસિફિકેશન જે લીધું છે એમાં લેવામાં આવ્યું છે કે શબ્દ નય અર્થ નય અને જ્ઞાન નય આ રીતે પણ ભેદ પાડી શકાય છે તો અહીંયા શબ્દ નય કઈ રીતે લીધો છે તે સમજીએ અહીંયા કહે છે કે જ્ઞાન દ્વારા જાણેલા પદાર્થનું પ્રતિપાદન શબ્દ દ્વારા થાય છે માટે તે શબ્દને શબ્દ નય કહે છે જેમ કે સાકર શબ્દ થી શબ્દ નયનો વિષય છે જ્ઞાન દ્વારા જાણેલા પદાર્થ જે કઈ પદાર્થ છે એને આપણે જાણીએ છીએ એટલે એનું જ્ઞાન કરીએ છીએ અને એને પછી આપણે જણાવીએ છીએ એનું પ્રતિપાદન એટલે એને પછી નિરૂપણ એનું કરીએ છીએ એ બીજાને દર્શાવીએ છીએ તો એ શબ્દ દ્વારા આપણે દર્શાવીએ છીએ કોઈ પણ વસ્તુનું જ્ઞાન કર્યું છે અને એને પછી દર્શાવવા માટેનું આપણી પાસે જો માધ્યમ હોય કોઈ તો એક માધ્યમ છે તે શબ્દ શબ્દના માધ્યમ દ્વારા આપણે એને કન્વે કરીએ છીએ એને પ્રેઝન્ટ કરી રિપ્રેઝન્ટ કરીએ છીએ એટલે એ શબ્દ એને શબ્દ નય કહ્યો છે એમાં ઉદાહરણ આપ્યું છે સાકરનું સાકર એ શબ્દ છે ગુજરાતીમાં સનેકાનો શાક અને કઈની ક ને ર ને કઈની ર એવો સાકર એ શબ્દ છે અને એ શબ્દ છે તે શબ્દ નયનો વિષય છે તો કોઈ પણ શબ્દ છે કે જે કોઈક પદાર્થને જણાવનારો છે તો એને એ શબ્દ નય કહેવામાં આવે છે એ શબ્દ છે તેને શબ્દ નયનો વિષય કહેવામાં આવે છે બીજી વાત છે અર્થ નય ત્રણ વસ્તુ કઈ શબ્દ નય અર્થ નય અને જ્ઞાન નય એમાં બીજો છે અર્થ નય અર્થ નય એટલે કે જ્ઞાનનો વિષય પદાર્થ છે માટે નયથી પ્રતિપાદિત કરવામાં આવતા પદાર્થને પણ નય કહે છે આ અર્થ નય છે જેમ કે સાકર શબ્દનો વાચ્ય પદાર્થ અર્થ નયનો વિષય છે જો અહીંયા ગૂંચવાળો થાય એવું છે કેમ કે અર્થ એટલે મિનિંગ એમ નથી અર્થનો અર્થ એટલે મિનિંગ એમ સમજવાનું નથી અર્થ એટલે પદાર્થ પ્રવચન સારમાં આ વાત બહુ સ્પષ્ટ રીતે આવી ગઈ છે. એનો ઘણો બધો અભ્યાસ છે. અર્થનો અર્થ થાય છે પદાર્થ. અર્થ એટલે મિનિંગ એ સંદર્ભમાં લેવાનું નથી. અર્થ એટલે અર્થ એમ નહીં, પણ અર્થ એટલે પદાર્થ. અર્થ નહીં એટલે પદાર્થોને જણાવનારો નહીં. અર્થ નહીં એટલે પદાર્થોને નિરૂપણ કરનારો નહીં, પદાર્થોને દર્શાવનારો નહીં છે, તે અર્થ નહીં છે. જ્ઞાનનો વિષય શું છે? તો પદાર્થ છે. કોઈ પણ પદાર્થ છે એનું આપણે જ્ઞાન કરીએ છીએ, એટલે જ્ઞાનનો વિષય શું થયો? પદાર્થ થયો. એટલે જે પદાર્થનું આપણે જ્ઞાન કરીએ છીએ, એ પદાર્થ એ જેના દ્વારા જાણીએ છીએ એ નહીને અર્થ નહીં કહેવામાં આવે. જ્ઞાનનો વિષય પદાર્થ છે, અને એ પદાર્થ માટે જે કંઈ આપણે એનું જ્ઞાન કરીએ અને પછી પાછો એને જણાવી દઈએ છીએ, તો એ જણાવવા માટે થઈ એનો જે નય છે એ જણાવનારો એ પદાર્થ નય છે, એટલે અર્થ નય છે. અર્થ કહો કે પદાર્થ કહો, અર્થનો મિનિંગ શું કરવાનો છે? પદાર્થ. તો અર્થ નયમાં હવે સમજીએ કે જ્ઞાનનો વિષય પદાર્થ છે. કોઈ પણ પદાર્થ લઈ શકીએ. માટે નયથી પ્રતિપાદિત કરવામાં આવતા પદાર્થને પણ નય કહે છે. એટલે આ નયથી જેમ પ્રતિપાદિત કરવામાં આવે, એટલે પદાર્થનું વર્ણન કરવામાં આવે, એ જણાવનારો નય છે, તે પદાર્થને જણાવનારો નય, એને પદાર્થ નય કહીએ અથવા તો અર્થ નહીં કહી શકાય. અને આ અર્થ નય છે. જેમ કે સાકર શબ્દનો વાચ્ય પદાર્થ એ અર્થ નયનો વિષય છે. હવે સાકર પેલો તો શબ્દ હતો, એ તો શબ્દ, ગુજરાતી ભાષાનો શબ્દ આપણે સાકર લીધો હતો. એ કોઈ પણ ભાષાનો શબ્દ લઈ એને હિન્દીમાં જો લીધો હોત તો શક્કર એ રીતે શબ્દ લીધો હોત. પણ એ શબ્દ છે જેની અંદર અક્ષરો છે, એ અક્ષરોનો સમૂહ એવો શબ્દ છે. પણ અહીંયા વાત એ કરે છે કે એ અક્ષરોનો સમૂહ જે શબ્દ છે, એ શબ્દ જેને જણાવનારો છે એનું વાચ્ય, એ જે પદાર્થ છે એ અર્થ નયનો વિષય છે. સાકર શબ્દનો વાચ્ય પદાર્થ એ અર્થ નયનો વિષય છે. એનો અર્થ સમજાયો આ વાક્યનો? કે સાકર તો શબ્દ છે, સનેકાનો શાક, અને કઈની કર, અને કઈની ર, સાકર અથવા શક્કર અથવા સુગર, કોઈ પણ ભાષામાં એ શબ્દ લેવામાં આવે તો એ તો શબ્દ છે, અક્ષરોનો સમૂહ છે, એને વાચક કહેવામાં આવે. વ્યાકરણ તરીકે અથવા ગ્રામર તરીકે આપણે જેને કહીએ તો એ શું છે? એ વાચક છે. એ શેનું વાચક છે? એ શું જણાવે છે? એ શબ્દ દ્વારા આપણને શેનું ભાન થાય છે, શું ખ્યાલમાં આવે છે? તો કે પેલો સાકર નામનો ગાંગડો, સફેદ રંગનો પેલો મીઠો મીઠો ગાંગડો છે, એનું ભાન થાય છે. એટલે સાકર શબ્દ છે, ત્યાં એ મીઠાશ કે ગાંગડો નથી, પણ એ શબ્દ વાંચતા અથવા એ શબ્દ સાંભળતા આપણને એ સાકર નામના ગાંગડાનું ભાન થાય છે, જ્ઞાન થાય છે કે આ સાકર, પેલો સાકરનો ગાંગડો. તો એ સાકરનો ગાંગડો છે એ વાચ્ય છે, અને પેલો સાકર શબ્દ છે એ વાચક છે. પણ હવે સાકરનો ગાંગડો છે તો એનો એ જ ગાંગડો, એનો એ જ રહે છે, પણ એને જણાવનાર જુદી જુદી ભાષાની અંદર શબ્દ તો અનેક હોય. જેમ કે હિન્દીમાં શક્કર કહીએ, ગુજરાતીમાં સાકર કહીએ, ઇંગ્લિશમાં કદાચ એને સુગર ક્યુબ કહીએ, ગમે તે કહી શકાય. એટલે એ જે શબ્દ છે એની વાત અહીંયા નથી, અર્થ નહીંની અંદર વાત લેવી છે. એ પેલા એને વાચક દ્વારા જણાતું વાચ્ય છે એની વાત લેવી છે. વાચક તો ગમે તે શબ્દ છે, પણ વાચ્ય શું છે? તો એ સાકર નામનો ગાંગડો પદાર્થ છે, એ વાચ્ય છે. અને એવા એ વાચ્ય પદાર્થ જે છે એને અર્થ નયનો વિષય કહેવામાં આવે છે. એટલે કે એ પદાર્થને જણાવનારો જે નય છે એ અર્થ નય અથવા તો પદાર્થને જણાવનારો નય છે. એટલે અર્થ નય એટલે પદાર્થનું પ્રતિપાદન કરનારો નહીં, પદાર્થને દર્શાવનારો નહીં. એટલે વાચ્યને દર્શાવનારો નહીં એને અર્થ નહીં કહેવામાં આવે, શબ્દ નહીં અને અર્થ નહીં. એવી વાત થઈ. અહીંયા જરાક વધારે વાત કરે છે કે જ્ઞાનાત્મક નય તે પરમાર્થથી નય છે અને વાક્ય ઉપચારથી નય છે. અહીંયા જ્ઞાન નયની વાત કરે છે એ પહેલા સમજીએ, પછી આ વાક્યને આપણે લઈએ તો વધારે સમજણ પડશે. ત્રીજો નય આપણે કહ્યો તે પ્રમાણે જ્ઞાન નય, શબ્દ નય, અર્થ નય અને જ્ઞાન નય. જ્ઞાન નય એટલે વાસ્તવિક પ્રમાણ જ્ઞાન છે તે જયારે એક દેશ ગ્રાહી થાય છે ત્યારે તેને નય કહે છે, માટે તેને જ્ઞાન નય કહે છે. જેમ કે સાકર પદાર્થનું અનુભવરૂપ જ્ઞાન તે જ્ઞાન નયનો વિષય છે. શું વાત કહી છે કે પ્રમાણ જ્ઞાન કોને કહેવાય? પહેલી વાત તો એ કહી કે વાસ્તવિક પ્રમાણ જ્ઞાન છે કે જેમાં અનેક નયો દ્વારા એમાં જાણપણું કરવામાં આવતું હોય એ જ્ઞાન ને વાસ્તવિક જ્ઞાન કહી શકાય અને પ્રમાણ જ્ઞાન કહી શકાય. જુદા જુદા નયોથી એટલે જુદા જુદા દ્રષ્ટિકોણથી જુદા જુદા એંગલથી એ વસ્તુનો સ્ટડી કરવામાં આવે, વસ્તુ વિશે જ્ઞાન કરવામાં આવે તો એ ડિફરન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ એટલે કે જુદા જુદા દ્રષ્ટિકોણથી એ જ્ઞાન કરવામાં આવે છે. અને એ જુદા જુદા દ્રષ્ટિકોણ છે એ બધા શું છે? એ નય છે. અને બધા નયોનું જે જ્ઞાન છે તે જ્ઞાનને પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે. કોઈક વસ્તુ જે છે એમાં એમ લઈએ દાખલા તરીકે કે હાથી લઈએ છીએ તો હાથીને પાછળથી જો જોઈએ અને એનું જ્ઞાન કરવામાં આવે તો બે પગ વચ્ચે પૂંછડી એવું જ્ઞાન થાય, અને આગળથી જો જોઈએ ફ્રન્ટમાંથી તો બે જાડા પગની વચ્ચે લાંબી સૂંઢ અને બીજા બે બહાર નીકળેલા દાંત અને આંખ એવું જ્ઞાન થાય છે. હવે બંને નયને ભેગા કરીએ છીએ ત્યારે એ જ્ઞાન જે છે એ આખું જ્ઞાન થાય છે. તે જ રીતે આગળ બીજા નય પણ જયારે એને સાઈડમાંથી જોઈએ તો પણ જુદી રીતે દેખાય છે. એટલે બધા એંગલથી એને જોઈએ ત્યારે આપણને આખા હાથીનો ખ્યાલ આવે છે. કેટલીક વખત તો એવું પણ બને કે એક એંગલથી જો વસ્તુને જોવામાં આવે તો જે જણાતું હોય એના કરતા બીજા એંગલથી સાવ જુદું અથવા વિરોધાભાસી પણ જણાય. એ વાત આપણે સમજીએ છીએ કે મહેશભાઈ કરીને એક કોઈ માણસ છે, એને જયારે આપણે કાકા કહીએ છીએ તો એના ભત્રીજાની અપેક્ષાએ એ કાકા કહેવાય છે, પણ એ જ મહેશભાઈ એમના પિતાની અપેક્ષાએ પુત્ર, એમની પત્નીની અપેક્ષાએ પતિ કહેવાય. એટલે એ મહેશભાઈ વિશેનું આપણે જ્ઞાન કરતા હોઈએ તો જુદા જુદા નયથી જ્ઞાન કરીએ તો એમને ઓફિસમાંથી કોઈક એન્જિનિયર છે એમ થાય. એટલે જુદા જુદા નયો દ્વારા એને આપણે જાણીએ ત્યારે એ એમના વિશે પૂરેપૂરું જાણીએ છીએ, પ્રમાણ જ્ઞાનનો વિષય બને. એના એની અંદર કેટલીક વખત તો બે નયો વિરોધાભાસી પણ આપણને લાગે. જેમ કે એમને કાકા કહ્યા તો એમના ભત્રીજાની અપેક્ષા એ કાકા છે, પણ એમના અંકલ જે છે એમના કાકા એની અપેક્ષા એ ભત્રીજા છે. એ એમના પુત્ર પુત્રીની અપેક્ષા એ પિતા છે, ફાધર છે, પણ એમના માતા પિતાની અપેક્ષા એ પોતે પુત્ર છે. એટલે એ વિરોધાભાસી પણ નયો હોય પણ એ બધા નયને ભેગા કરવામાં આવે ત્યારે પ્રમાણ જ્ઞાન થાય. એટલે એને વાસ્તવિક જ્ઞાન કહેવામાં આવે છે, એટલે વાસ્તવિક પ્રમાણ જ્ઞાન છે. અને તે જયારે એક દેશ ગ્રાહી થાય છે ત્યારે તેને નય કહે છે. એક દેશ ગ્રાહી એટલે એક જ ભાગને લઈને જોવામાં આવે, એમાંથી જ્ઞાન કરવામાં આવે, એક જ અંશને લેવામાં આવે તો એને આપણે નય કહીએ છીએ. એક દેશને ગ્રહણ કરવું એટલે એક જ અંશને ગ્રહણ કરીએ, એક ભાગને ગ્રહણ કરીએ તો એને નય કહેવામાં આવે છે. માટે તેને જ્ઞાન નય કહે છે. કેમ કે જ્ઞાન તો કરાવે છે ને, એક અંશ લઈએ છીએ તો એ એટલું જ્ઞાન કરાવે છે કે ભાઈ મહેશભાઈ છે એ પતિ છે, પણ એટલું જ્ઞાન કરાવે છે ને એના દ્વારા ખ્યાલ તો આવે છે ને કે એમને પત્ની છે અને એ પતિ છે. એટલે એ જ્ઞાન કરાવનારો નય છે. એક દેશ ગ્રાહી જ્ઞાન કરાવે, નય છે તે પૂરેપૂરું તો જ્ઞાન કરાવે નહીં, બધા નય ભેગા થાય તો પછી પ્રમાણ જ્ઞાન બને. એટલે એક દેશ ગ્રાહી એટલે એક વસ્તુને એક એંગલથી જોવામાં આવે એને એક દેશ ગ્રાહી પણ કહેવાય. અને એવું જણાવનારું જે જ્ઞાન છે તે કેવું છે કે એક જ દ્રષ્ટિકોણથી જણાવે છે, પણ જણાવે છે શેને, કે જે જાણીએ છીએ તે શું છે, એ જ્ઞાન છે, એ વસ્તુ વિશે જ્ઞાન છે. એટલે એને એવું જ્ઞાન કરાવનાર એ દ્રષ્ટિકોણને જ્ઞાન નહીં કહે છે. જેમ કે સાકર પદાર્થનું અનુભવ રૂપ જ્ઞાન તે જ્ઞાન નયનો વિષય છે. સાકરને મોઢામાં મૂકીએ અને જે સ્વાદ આવે ત્યારે જે આપણે બોલીએ કે શું છે મોઢામાં મૂક્યું છે, તો કે સાકર છે. આંખ નીચી દીધી હોય આપણે અને આપણા મોઢામાં એ સાકરનો ગાંગડો મૂકી દીધો, જોયા વિના મૂકવામાં આવ્યો હોય, કોઈ બીજી વ્યક્તિ મૂકી દે તો પણ આપણે મોઢામાં એનો સ્વાદ અનુભવીને આપણે કહી શકીએ કે આ સાકર છે. એટલે એ જ્ઞાન દ્વારા જાણવામાં આવ્યું, એ જ્ઞાન થયું, એટલે એને એ જ્ઞાન નહીં કહેવામાં આવ્યું. તો અહીંયા ફરીથી વ્યાખ્યા આપણે વાંચીએ કે વાસ્તવિક તો પ્રમાણ જ્ઞાન છે અને તે જયારે એક દેશ ગ્રાહી થાય ત્યારે તેને નહીં કહે છે, માટે તેને જ્ઞાન નહીં કહે છે. એટલે ખરેખર તો જોવા જઈએ છીએ તો બધા જ નય છે તે એક અપેક્ષાએ તો જ્ઞાન નહીં થઈ જાય. જેમ કે સાકર પદાર્થનું અનુભવ રૂપ જ્ઞાન એ જ્ઞાન નયનો વિષય છે, પણ અહીંયા વિશેષતાથી વાત એ લીધી કે એ જ્ઞાન ખરેખર થાય ત્યારે એને જ્ઞાન નહીં કહેવાય. એટલે અહીંયા અનુભવ રૂપ જ્ઞાન તે જ્ઞાન નયનો વિષય છે. બરાબર છે. હવે અહીંયા એક વાક્ય આપણે વચમાં જે રાખ્યું છે બે અને ત્રણ નંબરની વચ્ચે એને હવે સમજીએ. શું કહ્યું કે જ્ઞાનાત્મક નય તે પરમાર્થથી નય છે અને વાક્ય ઉપચારથી નય છે. આ વાત ધવલની ટીકામાંથી લેવામાં આવી છે. જ્ઞાનાત્મક નય જેમાં જ્ઞાન છે તે જ્ઞાનને જણાવનાર કે નય તે પરમાર્થથી નય છે, એ જ્ઞાનનો અંશ છે. અને વાક્ય છે એ વાક્ય ઉપચારથી નય છે. એટલે જે અર્થ નયમાં વાત કરવામાં આવી હતી એમાં જે સાકર શબ્દ ની વાત કરી કે પદાર્થને જણાવનાર જે વાચ્યને જણાવનારો જે નય હતો એ નય લીધો હતો, અર્થ નય પદાર્થને જણાવનારો નય એનો વિષય શું હોય પદાર્થ હોય, તો એ જ્ઞાન કરાવનાર નયને એને જ્ઞાનાત્મક નય હોય તો એને પરમાર્થથી નય કહેવામાં આવે છે. પરમાર્થથી એટલે જયારે આત્માથી સાધના કરી રહ્યો છે અને તત્વને સમજી રહ્યો છે ત્યારે જે સાચો અર્થ નીકળે છે એને પરમાર્થ કહેવામાં આવે છે. આત્માને અર્થ પરમ અર્થને કારણે તો એવા પરમાર્થથી એ નય છે. અને વાક્ય છે એ વાક્યને ઉપચારથી નય કહેવામાં આવે છે. વાક્ય ખરેખર નય નથી, એને ઉપચારથી નય કહેવામાં આવે છે, એની ઉપર એવો ઉપચાર કરવામાં આવે છે. આ વધારાની વાત થઈ જે અર્થ નયના સંદર્ભમાં કહેવામાં આવી હતી અને એમાં આ જ્ઞાન નયને આધારે આપણે વધારે સમજી શકીએ. હવે આગળ અહીંયા કહે છે વિશેષ શાસ્ત્રોના સાચા રહસ્યને ખોલવા માટે નયાર્થ સમજવો જોઈએ, તેને સમજ્યા વિના ચરણાનુયોગનું કથન પણ સમજવામાં આવે નહીં. ગુરુનો ઉપકાર માનવાનું કથન આવે ત્યાં સમજવું કે ગુરુ પરદ્રવ્ય છે, માટે તે વ્યવહારનું કથન છે. ચરણાનુયોગના શાસ્ત્રમાં પરદ્રવ્ય છોડવાની વાત આવે ત્યાં સમજવું કે તે રાગને છોડવા માટે વ્યવહાર નયનું કથન છે. પ્રવચનસારમાં શુદ્ધતા અને શુભ રાગની મૈત્રી કહી છે, પણ વાસ્તવમાં નિશ્ચયથી તે મિત્રતા નથી. આગળ અહીંયા કહે છે કે રાગ તો શુદ્ધતાનો શત્રુ છે, પણ ચરણાનુયોગના શાસ્ત્રમાં એવું કથન કરવાની પદ્ધતિ છે અને તે કથન વ્યવહાર નયનું છે. અશુભથી બચવા માટે શુભ રાગને નિમિત્ત માત્ર મિત્ર કહ્યું. તેનો ભાવાર્થ તો એ છે કે વાસ્તવમાં તે વિતરાગતાનો શત્રુ છે, પણ નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે વ્યવહાર નય દ્વારા એવું જ કથન થાય છે. જો આમાં ઘણી વાત કરવામાં આવી છે. મૂળ વસ્તુ કેવી એ છે કે જેમ છે તેમ નયને સમજવો જોઈએ. એટલે પહેલી વાત એ કહી કે શાસ્ત્રમાં તમારે બરાબર સાચી સમજ મેળવવી હોય તો, એટલે કે શાસ્ત્રોના સાચા રહસ્યને ખોલવા માટે શાસ્ત્રોની અંદર જે જ્ઞાન ભર્યું છે એ જ્ઞાનને તમારે બરાબર સાચું જેમ છે તેમ સમજવું હોય તો નયાર્થ સમજવો જોઈએ. કોઈ પણ વસ્તુ આપણે વાંચીએ છીએ તો એનું જ્ઞાન આપણે પાંચ પ્રકારે કહીએ છીએ, શબ્દાર્થ, નયાર્થ, ભાવાર્થ, એક મતાર્થ. એટલે એમાં એ નયાર્થ છે એટલે કયા નયનું એ કથન છે એ બરાબર સમજવું જોઈએ. કયા નયનું એ કથન છે એ સમજ્યા વિના જો એમને વાંચી જવામાં આવશે તો પછી શાસ્ત્રોના અર્થ સાચા થશે નહીં. જેવું મહાપુરુષે લખ્યું છે, કહ્યું છે એ પ્રમાણે આપણે એને પકડી નહીં શકીએ. એટલે નયાર્થથી શાસ્ત્રોના રહસ્યોને ખોલવા એમ કહેવું છે. શબ્દાર્થ હોય છે એ શબ્દનો જ માત્ર અર્થ થાય છે, ભાવાર્થ છે, તાત્પર્ય છે, મતાર્થ છે એટલે કે બીજા મતમાં કઈ રીતે કહેવામાં આવ્યું છે. આ રીતે પાંચ રીતે આપણે શાસ્ત્રોના અર્થ કરી અને શાસ્ત્રને બરાબર સમજવું જોઈએ. ગાથા હોય તો ગાથાનો પહેલો સામાન્ય અર્થ સમજીએ છીએ, પછી એના વિશેષ અર્થ સમજીએ છીએ, એ બધું કરીએ છીએ. એમાં એક વસ્તુ આ નયાર્થ છે કે તમારે નયાર્થને પણ ધ્યાન રાખવો જોઈએ. નયાર્થ એટલે કયા નયનું આ કથન છે, જે કહેવામાં આવ્યું છે એ કયા નયથી કહેવામાં આવ્યું છે એ વિચાર કરી અને પછી એને સમજવું જોઈએ. તેને સમજ્યા વિના મુશ્કેલી પડશે. શું મુશ્કેલી પડશે તો એની વાત કરી છે કે દાખલા તરીકે તેને સમજ્યા વિના ચરણાનુયોગનું કથન પણ સમજવામાં આવે નહીં. દ્રવ્યાનુયોગ જે છે એ તો વાત બરાબર છે, એમાં આપણને એ અઘરું પડે, પણ અહીંયા કહે છે કે ચરણાનુયોગનું કથન પણ સમજવામાં નહીં આવે. ચરણાનુયોગમાં તો શું કરવું છે, શું કરવાનું છે, ચારિત્રની વાત જે કરી હોય કે આ રીતે કરવું ને આ રીતે ન કરવું, આ કરો ને આ ન કરો, એવી વાત કહી હોય તો એમાં પણ તમને મુશ્કેલી પડશે. એટલે કહે છે કે જો તમે નયાર્થથી એનો ભેદ નહીં ખોલો, નય દ્વારા એ નહીં સમજો કે આ કયા નયનું કથન કઈ અપેક્ષાએ કહેવામાં આવ્યું છે, કઈ અપેક્ષાએ કહેવામાં આવ્યું છે એટલે કે કયા નયથી કહેવામાં આવ્યું છે, જો એ નહીં સમજો તો પછી એ ચરણાનુયોગનું કથન હશે તો પણ સમજવામાં આવશે નહીં. ગુરુનો ઉપકાર માનવાનું કથન આવે. હવે ઉદાહરણ અહીંયા આપ્યું છે કે જો ગુરુનો ઉપકાર માનવો એમ કહેવામાં આવ્યું છે ત્યારે ગુરુનો બસ એક જ રીતે સમજીને ઉપકાર માનવો, ગુરુ પૂજ્ય છે અને ગુરુના ઉપકાર વિના કઈ નથી એ બધું લખવામાં આવ્યું, પણ ત્યારે તમારે કઈ રીતે એને સમજવું જોઈએ કે ત્યાં એમ સમજવું કે ગુરુ છે એનો ઉપકાર તો માનીએ છીએ, છતાં પણ ગુરુ પર દ્રવ્ય છે અને આ ગુરુનો ઉપકાર માનવાની વાત કઈ છે એ વ્યવહાર નહીં કથન છે. એમ કહેવામાં આવ્યું હોય કે ગુરુ વિના જ્ઞાન થાય નહીં તો એ કયા નહીંનું કથન છે, એ નિશ્ચય નહીંનું કથન નથી. જો એને નિશ્ચય નહીંનું કથન માની લેવામાં આવે તો પછી વ્યક્તિને એમ થઈ જાય કે મને જ્ઞાન થશે જ નહીં, પણ એને વ્યવહાર નહીંનું કથન સમજવાનું કે ગુરુના નિમિત્ત વિના જ્ઞાન થતું નથી. એટલે કે જ્યારે જીવને જ્ઞાન થાય છે તો તે વખતે ગુરુનું નિમિત્ત હોય છે. અહીંયા પણ એ જ ઉદાહરણ એવું આપ્યું કે ગુરુને ઉપકાર માનવાનું કથન કહ્યું કે ગુરુ પરમ ઉપકારી છે, તો ગુરુના ઉપકાર વિના ધર્મની પ્રાપ્તિ થાય નહીં એવું કહ્યું હોય તો સમજવાનું કે ગુરુનો ઉપકાર જે છે એના તરફનો વિનય દર્શાવનારું આ વ્યવહાર નહીંનું કથન છે. ગુરુના ઉપકાર વિના ધર્મની પ્રાપ્તિ થાય નહીં એ વ્યવહાર નહીંનું કથન છે, એ નિશ્ચય નહીંનું કથન નથી. જો એને નિશ્ચય નહીંનું કથન માની લેવામાં આવે તો પછી કોઈ રીતે કોઈને ધર્મોની પ્રાપ્તિ થાય જ નહીં. એટલે એમાં તો બહુ મોટો દોષ આવે કે ભાઈ ગુરુ છે એ તો બીજા છે ને બીજી વ્યક્તિને જ્ઞાન કરાવે, ધર્મની પ્રાપ્તિ કરાવે, એવું તો શક્ય જ નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરી શકે જ નહીં, એ સિદ્ધાંત જે છે તે ખોટો ઠરે. એટલે ત્યાં સમજવાનું એ હોય છે કે એના નિમિત્તે એ નિમિત્તનું કથન છે, વ્યવહાર નયનું કથન છે. એટલે એવા અહીંયા ઉદાહરણ આપ્યા છે કે તમારે એ કયા નયથી વાત કહેવામાં આવી છે એ નયને બરાબર પકડવો જોઈએ, એને સર્વથા સત્ય માનવું નહીં. નિશ્ચય નયના કથન જે છે એને નિશ્ચય નયના કથન સમજવા, એને વ્યવહાર નયના કથન ન સમજવા. એટલે નયાર્થથી શાસ્ત્રોના રહસ્યોને ખોલી શકાય. હવે આગળ અહીંયા એક વાત કરી છે, ચરણાનુયોગના શાસ્ત્રમાં પરદ્રવ્ય છોડવાની વાત આવે કે આ પરદ્રવ્યો છોડવા, કે ત્યાં સમજવું કે તે રાગને છોડવા માટે વ્યવહાર નયનું કથન છે. કેમ આવું? કેમ પ્રભુ? એટલા માટે કે જે પદાર્થો છોડવાની વાત છે, પરદ્રવ્ય છોડવાની વાત છે, પરદ્રવ્ય તો છૂટેલું જ છે. એ ક્યાં આત્મામાં ઘૂસેલું છે? આત્મામાં કઈ ચોંટેલું નથી, એ આત્માથી તદ્દન ભિન્ન પડેલું જ છે, છૂટું જ પડ્યું છે. તો પછી છોડવાની વાત આવે એટલે સમજવાનું શું? એમ કહેવામાં આવે કે આ ઘર બાર સગા વાલા બધા ને છોડી અને દીક્ષા લઈ અને જંગલમાં ચાલ્યા જવું, તો છોડવાની વાતમાં આમ તો બધું છૂટેલું જ છે. તો કે એના તરફનો રાગ છોડવો એમ કેવું છે? એના તરફનો રાગ છોડ્યા વગર જંગલમાં જઈને બેસી જશે અને એ રતન લઈને બેસશે કે મારી પત્ની, મારા બે પુત્રો અને મારું આ મકાન, એ રાગ લઈને બેઠો હશે તો જંગલમાં કઈ કરવાનો નથી, ત્યાં બેઠો બેઠો એ રાગ જ કરશે. એટલે અર્થને બરાબર નય દ્વારા સમજવા, નયાર્થથી કયા નયનું કથન છે એ સમજવું. એટલે કહ્યું કે ચરણાનુયોગના શાસ્ત્રમાં પરદ્રવ્ય છોડવાની વાત આવે કે આ વસ્તુ છોડો, આ વસ્તુ છોડો, તો સમજવું કે તે રાગને છોડાવવા માટે વ્યવહાર નયનું કથન છે. પ્રવચન સારમાં શુદ્ધતા અને શુભ રાગની મૈત્રી કહી છે, અપેક્ષાથી કહી છે. કોઈક અપેક્ષાએ દરેક જગ્યાએ કહ્યું છે એમ નહીં, કોઈક ગાથામાં ત્યાં એમ કહ્યું છે કે શુદ્ધતાની સાથે શુભરાગની મૈત્રી કોઈક રીતે કહેવામાં આવી હોય. પણ વાસ્તવમાં શું છે? નિશ્ચય નથી, તે મિત્રતા નથી. કેમ કે રાગ છે, શુભ રાગ જે છે, એ રાગ જે છે એ તો શુદ્ધતાનો શત્રુ છે. એટલે રાગ જે છે એ શુભ ભાવ છે, શુભ ભાવ હોય કે અશુભ ભાવ હોય, એ શુદ્ધતાથી વિરુદ્ધનો ભાવ છે, એ અશુદ્ધતા છે. એટલે એને રાગને તો શુદ્ધતાનો શત્રુ કહ્યો છે. પણ ચરણાનુયોગના શાસ્ત્રમાં એવું કથન કરવાની પદ્ધતિ છે, એ પ્રમાણે કહેવામાં આવે છે. એટલે ત્યાં નયને સમજવો કે આ કયા નયથી કહેવામાં આવ્યું છે, સદભૂત નય છે, અસદભૂત નય છે, વ્યવહાર નય છે, એમાં પણ એ પણ સમજવું કે ઉપચારથી કહેવામાં આવ્યું છે, કઈ રીતે કહેવામાં આવ્યું છે. એટલે કોઈ પણ કથન છે કે વ્યવહાર નયનું છે કે નિશ્ચય નયનું છે, પહેલા એ સમજવું જોઈએ. અને પછી વ્યવહાર નયનું છે તો એ કેવું છે, એ સાચું સદભૂત છે કે અસદભૂત છે, એ ઉપચાર છે કે અમુક ઉપચાર છે, એ પણ સમજવું જોઈએ. આપણે ઘણી વખત સામાન્ય વાત કરતા હોઈએ છીએ કે ભગવાનનો પાડ માનો કે આપણે બચી ગયા, નહીતર આ ધરતીકંપ થયો એમાંથી આપણે બચત નહીં. હવે ધર્મ આમ કહેવામાં આવે, બોલાય છે, તો આપણે એને એમ પકડી રાખીએ કોઈ વ્યક્તિ કે તમે આ વાત બોલ્યા એ જૂઠું બોલે, કેમ કે ભગવાન તો તમને બચાવનાર છે જ નહીં, ત્યાં એમ કરી અને આપણે વિરોધ કરીને ઝઘડવા બેસીએ એનો કોઈ અર્થ નથી. કેમ? તો પેલા માણસે જે વાત કરી એ તો માત્ર ઉપચારથી વાત કરી, એ માત્ર ઉપચાર કહ્યો, એને એ વખતે એવું પ્રતિપાદિત કરવું નથી કે ભગવાને બચાવ્યા, માત્ર એમ એને ફક્ત કહેવા ખાતર કહ્યું, ઉપચાર કર્યો છે. એટલે અસદભૂત વ્યવહાર નહીં છે અને એ પણ ઉપચારથી છે. ઘણી વખત આપણે એમ કહીએ છીએ કે કેમ છો, તો કે સારું છે. હવે સારું તો કઈ હોય નહીં, આપણે તો મૂળ ઉપાધિમાં મુકાઈ ગયા હોય, 1000 રૂપિયાનું નુકસાન થઈ ગયું હોય અને કેટલાય પ્રકારની બીજી ઉપાધિઓ આવી ગઈ હોય, કેટલાય પ્રોબ્લેમ સોલ્વ કરવાનો હોય, છતાંય આપણે એમ કહી દઈએ કે સારું છે. શું સારું છે? તો સારું તો કઈ નથી, છતાંય આપણે એમ કહેતા નથી, આપણે આપણા રોજના રોતા નથી કે મને તો આમ છે ને તેમ છે ને બોલતા નથી. આપણે એમ કે હા બરાબર છે, બધું બરાબર છે એમ જ કહીએ છીએ. શું સારું છે? તો એ વખતે શું કહ્યું છે આપણે? તો એ વખતે ઉપચાર કર્યો છે. સારું છે એ માત્ર ઉપચાર છે ને એ કઈ તદ્દન જૂઠું છે, છતાં પણ એવા ઉપચાર પણ કરવામાં આવતા હોય છે. એટલે એ વખતે એ સમજવું જોઈએ કે આ જે પૂછનાર છે એને પણ કઈ જાણવું નથી કે તમને કેમ છે, એને પણ ઉપચાર કર્યો છે, તમે પણ સામે ઉપચાર કર્યો છે. કેમ છો? બસ બરાબર છીએ, મજામાં છે. શું મજામાં છે? મજામાં તો હોય જ નહીં. હોસ્પિટલમાં ગયા હોય અને ખબર કાઢવા માટે ગયા હોઈએ અને આપણે પૂછીએ કે કેમ છે, તો કે સારું છે. શું સારું છે? ત્યાં તો એને ડ્રીપ ચડતી હોય અને સારું છે, ક્યાં સારું છે? સારું હોય તો પછી હોસ્પિટલમાં હોત ક્યાંથી? પણ એવા બધા જે છે એ કથનો બધા કેવા છે, એ વ્યવહાર નયના અસત્યાર્થ છે, એટલે કે અસદભૂત છે, અને પાછા એ ઉપચારથી કહેવામાં આવેલા કથનો છે. એટલે બહુ લાંબી સમજ ન પડે અને આ બધા નિયમો ભૂલાઈ ગયા તો એટલું તો સમજવું જોઈએ કે ભાઈ આ વસ્તુ ઉપચારથી કહેવામાં આવી છે, આની પાછળનો આશય જે છે એ બીજો કોઈ આશય નથી. એટલું જ રહું, ધર્મમાં એ વાતનું એનું મહત્વ નથી કે ધર્મ અપેક્ષા એ કહેવામાં નથી આવી. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું. તે કૃપાલુદેવનું વચનામૃત છે ને, તો એનો બરાબર વિચાર કરો કે આ કયા નયથી કહેવામાં આવ્યું છે. એટલે કેટલીક વખતે લોકો તૂટી પડે છે, એવી રીતે તૂટી ન પડે વિરોધ કરવા માટે થઈને. ઓછું જ્ઞાન હોય એવા લોકો, કોઈક જ્ઞાની પુરુષો કોઈક વખત કોઈક ઉપચારથી વાત કરતા હોય એમાં એ તૂટી પડે. આ તો તમે ખોટું કહ્યું, પણ પ્રભુ એ વખતે એ શેની વાત ચાલી રહી છે એને સમજવી જોઈએ. જયારે જે વસ્તુની વાત ચાલતી હોય ને એના સંદર્ભમાં જે વાત કહેવામાં આવી હોય તો પછી એ ખોટું છે એમ કહેવાય. પણ નહીંતર એના સંદર્ભમાં વાત ન હોય અને સામાન્ય વાત ચાલતી હોય તો એના સંદર્ભમાં એ રીતે વાત થાય. તો અહીંયા વાત કરી છે કે તમે જયારે શાસ્ત્ર પણ લઈને બેઠા હો તો શાસ્ત્રમાં પણ તમારે સમજવું જોઈએ કે આ શાસ્ત્ર ચરણાનુયોગનું છે કે કર્ણાનુયોગનું છે કે દ્રવ્યાનુયોગનું છે કે પ્રથમાનુયોગનું શાસ્ત્ર છે. તો જે પ્રમાણેના શાસ્ત્ર છે એ પ્રમાણેના શાસ્ત્રની સાથે એ કયા પ્રકારનું કથન હોઈ શકે, તો એનું નયે સમજી અને એનો રહસ્ય ખોલવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે જૈન દર્શનની અંદર આ પ્રમાણે અનેકાંત કરવામાં આવ્યું છે. એકની એક વસ્તુને બે જુદી જુદી જગ્યાએ જુદી જુદી કહેવામાં આવી હોય પણ ત્યાં એની અપેક્ષા જુદી છે, અને એ અપેક્ષા જુદી છે એ વખતે કોઈક એક નયનું કથન બને છે એ વાત જ્યાં સુધી જાણવામાં ના આવે ત્યાં સુધી બધા ગોટાળા ગૂંચવાળા થાય અને એમ લાગે કે આ તો બધું વિરોધાભાસી છે. પણ જૈન દર્શનમાં કોઈ વસ્તુ વિરોધાભાસી નથી. બે વિરોધાભાસી વસ્તુને જૈન દર્શન એક સાથે બે જુદા જુદા નયથી દર્શાવે છે અને એને આપણે અનેકાંત કહીએ છીએ. શ્યાલવાદથી એ કથન કરવામાં આવે છે. તો આ નયની વાત થઈ. અહીંયા બાકી રહેલા ઉદાહરણો પણ આપણે સમજી લઈએ કે રાગ જે છે એ તો શુદ્ધતાનો શત્રુ છે, પણ ચરણાનુયોગના શાસ્ત્રમાં એવું કથન કરવાની પદ્ધતિ છે અને તે કથન વ્યવહાર નયનું છે. હવે આગળ કહે છે કે અશુભથી બચવા માટે શુભ રાગને નિમિત્ત માત્ર મિત્ર કહ્યો છે. જે વાત કરી કે શુભ રાગને શુદ્ધતા સાથેની મૈત્રી બતાવી, તો કઈ રીતે એ વાત હવે અહીંયા સ્પષ્ટ કરી કે અશુભથી બચવા માટે શુભ રાગને શુદ્ધતાનો મિત્ર કહ્યો, પણ એ તો નિમિત્ત માત્ર કથન કર્યું છે. તેનો ભાવાર્થ તો એ છે કે વાસ્તવમાં તે વિતરાગતાનો શત્રુ છે, શુદ્ધતાનો તો એ શત્રુ જ છે, પણ નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે વ્યવહાર નય દ્વારા એવું જ કથન થાય છે કે એ વખતે કોણ નિમિત્ત હતું કે જેને લીધે થઈને અશુભથી બચી શકાયું, એ નિમિત્ત તરીકે શુભ રાગ હતો એટલે અશુભથી બચી શકાયું, એટલે એ અપેક્ષાએ એને શુદ્ધતાના મિત્ર તરીકે જણાવવામાં આવ્યો. શુભ રાગને શુદ્ધતાની મૈત્રી આ રીતે જણાવવામાં આવી. પણ નિશ્ચયથી તો શું છે, નિશ્ચયથી તો શુદ્ધતા જે છે એમાં કોઈ પ્રકારે શુભ રાગ છે જ નહીં. એ શુભ રાગ છે કે અશુભ રાગ છે બંને શુદ્ધના શત્રુ છે, શુદ્ધતાથી વિરુદ્ધ છે. હવે એના પછી બીજું, જે જૈનો પૂજા વ્રત દાન આદિ શુભ ક્રિયાથી ધર્મ માને તે જીન મતની બહાર છે. કારણ કે ભાવ પાહુર ગાથા 84-85 ના ભાવાર્થમાં કહ્યું છે કે શુભ ક્રિયારૂપ પુણ્યને ધર્મ માની જે તેનું શ્રદ્ધાન દાન આચરણ કરે તેને પુણ્ય કર્મનો બંધ થાય છે, તેનાથી સ્વર્ગ આદિના ભોગની પ્રાપ્તિ થાય છે, પણ તેનાથી કર્મના ક્ષયરૂપ સુંદર નિર્જરા મોક્ષ થતો નથી. મોહ શોભ રહિત આત્માના પરિણામ તે જ ધર્મ છે. આ ધર્મ જ સંસારથી પાર ઉતારનાર મોક્ષનું કારણ છે એમ શ્રી ભગવાને કહ્યું છે. અહીંયા પણ આ નયોના અર્થ કઈ રીતે કરવા એની વાત લઈ અને એક ઉદાહરણ આપવામાં આવ્યું અને અહીંયા સમજાવવામાં આવ્યું કે પૂજા વ્રત દાન વગેરેની શુભ ક્રિયા છે એનાથી જો ધર્મ માનવામાં આવે તો એને જૈન મતની બહાર કહ્યો, એ જૈન મતમાં નથી. શુભ ક્રિયાથી ધર્મ માનવો એને જૈન મતની બહાર કહ્યો, પૂજા વ્રત દાન આદિ કરવા એને જૈન મતની બહાર કયા છે એમ નથી. પણ જો પૂજા વ્રત દાન વગેરે છે એને શુભ ક્રિયાને શુભ ક્રિયા જ માનવામાં આવે તો એ બરાબર છે, પણ એને ધર્મ માનવામાં આવે તો એ વાત બરાબર નથી. ધર્મ એટલે શું? કે જે મોક્ષ માર્ગમાં લઈ જાય એને ધર્મ કહેવાય. આ શુભ ભાવ છે, એ શુભ ભાવથી શું થાય? એનું પુણ્યનું ફળ મળે એટલે પુણ્યનો બંધ થાય, એટલે એને શુભ ભાવ માનવામાં આવે અને એનાથી પુણ્યકર્મ બંધાય છે એમ માનવામાં આવે તો વાત બરાબર છે. પણ એને જ ધર્મ માનીને ચાલવામાં આવે તો વાત બરાબર નથી. તો એ જૈન મત પ્રમાણે વાત થતી નથી. જૈન મત પ્રમાણે તો શુદ્ધ આત્મ સ્વરૂપની અંદર પ્રરૂપણા થાય, એની અંદર પરિણમન થાય તો જ એ ધર્મ છે. એ વાતને અહીંયા સમજાવી. હવે ત્રીજું, લૌકિક જન તથા અન્ય મતી કોઈ કહે જા આદિક શુભ ક્રિયા તથા વ્રત ક્રિયા સહિત જે હોય તે જૈન ધર્મ છે, પણ એમ નથી. ઉપવાસ વ્રત આદિ જે શુભ ક્રિયા છે જેમાં આત્માના રાગ સહિત શુભ પરિણામ છે તેનાથી પુણ્યકર્મ નિપજે છે, તેથી તેને પુણ્ય કહે છે અને તેનું ફળ સ્વર્ગ આદિ ભોગની પ્રાપ્તિ છે. એને લીધે તેની સ્વર્ગની પ્રાપ્તિ થાય, દેવલોકની પ્રાપ્તિ થાય. જે વિકાર રહિત શુદ્ધ દર્શન જ્ઞાનરૂપ નિશ્ચય હોય તે આત્માનો ધર્મ છે. આ ધર્મથી આત્માને આગામી કર્મનો તો આશ્રવ રોકાઈ સંવર થાય છે અને પૂર્વે બાંધેલા કર્મની નિજરા થાય છે. સંપૂર્ણ નિજરા થતા મોક્ષ થાય છે. આ પણ ભાવપાહુલમાંથી લેવામાં આવ્યું છે. ભાવપાહુલની ગાથા 83 ભાગાર્થ અહીંયા લીધો છે. ચોથું છે, જે કોઈ પરમાત્માની પૂજા ભક્તિ આદિ શુભરાગથી પોતાનું હિત થવું માને તથા પરમાત્માનું સ્વરૂપ અન્યતા માને તે મિથ્યા મત અવલંબી છે. મિથ્યા મતાવલંબી છે, મિથ્યા મતને અવલંબન મારો છે, ખોટા મતને ગ્રહણ કરનારો છે. તો અહીંયા આ ત્રણ વસ્તુ કહેવામાં આવી, એ બીજી ત્રણ વસ્તુ એટલે કુલ ચાર વસ્તુ જે કહેવામાં આવી એના અર્થ કઈ રીતે કરવા, તો નય પ્રમાણે અર્થ કરવા. કે જે કહેવામાં આવ્યું છે એ કથન પૂજા આદિ જે છે એને જો ક્યાંક કોઈક જગ્યાએ ધર્મ કહેવામાં આવ્યો હોય તો એ અપેક્ષા સહિત છે, એ વ્યવહાર નયનું કથન છે. એને એ અપેક્ષા લાગુ પડે છે કે એ વ્યવહાર નય છે અને એ વ્યવહાર નયના કથન છે, એ નિશ્ચય નયનું કથન નથી. એટલે નિશ્ચયથી તો ધર્મનું સ્વરૂપ એવું ક્રિયારૂપે હોઈ શકે જ નહીં, પણ ત્યાં કોઈક વસ્તુને મુખ્ય કરીને વાત કરવી હોય તો એમ કહેવામાં આવ્યું હોય કોઈક જગ્યાએ કે પૂજા વગેરે જો નહીં કરે તો જૈન છે જ નહીં, એમ કહેવામાં આવ્યું હોય કે જો પૂજા કરતો નથી વ્રત કરતો નથી તો જૈન છે, એનો એ જૈન છે જ નહીં. તો એનો અર્થ એમ થઈ જાય કે જે પૂજા વ્રત તપ કરે છે એ જૈન છે. પણ એવું જયારે કહેવામાં આવ્યું હોય તો એનો અર્થ એ છે કે એ વ્યવહાર નયનું કથન છે અને જે અશુભ ભાવમાં રહ્યો છે એવા ભાવ અશુભ ભાવમાં રહેલાને અશુભ છોડાવવું છે એટલા માટે એમ કહેવામાં આવ્યું હોય કે જો જૈન થયો છે તો પછી એને પૂજા વ્રત તપ આદિ પણ હોય, એને પૂજા વ્રત તપ આદિ પણ હોય. અથવા તો એવો છે કે જેને માત્ર દ્રવ્ય દ્રષ્ટિનું જ જ્ઞાન છે અને એ સ્વચ્છંદે અને એકત્વપણે એ દ્રવ્યાનું યોગનો જ અભ્યાસ કરી રહ્યો છે એટલે પોતાની જાતને એ પોતે શુદ્ધ માને છે, આત્મા મારો શુદ્ધ જ છે એમ જ માને છે, બીજી રીતે એ માનતો જ નથી, પર્યાયમાં અશુદ્ધિ છે તેને સ્વીકારતો નથી. તો એવા વ્યક્તિને એવું થઈ જાય છે કે એ પૂજા વ્રત તપ આદિને ધર્મ તરીકે સ્વીકારતો જ નથી, બસ મારો આત્મા તો શુદ્ધ જ છે, સિદ્ધ ભગવાને કહ્યો છે, તીર્થંકર ભગવાને કહ્યો છે કે હું તો શુદ્ધ જ છું. તો આવા વ્યક્તિને પણ એને ભાન કરાવવું હોય કે ભાઈ તું નિશ્ચયથી બરાબર શુદ્ધ છો, પણ તું વ્યવહારથી જો જોવા જઈએ અથવા તો પર્યાયથી જો જોવા જઈએ તો તારામાં હજી મલિનતા, કર્મરૂપી મલિનતા ભરી છે, એવું દર્શન કરાવવું હોય અને એવું જ્ઞાન કરાવવું હોય, એવું એને સમજાવવું હોય, તો પછી એમ કહેવામાં આવે કે જે પૂજા વર્ત તપ કરતો નથી એ જૈન છે એનો, તેમ પણ એને કહેવામાં આવે. પણ ત્યાં એની પાછળનો આશય શું છે, એ કયા નયનું કથન છે એ સમજવું જોઈએ. કે વ્યવહાર નયનું કથન છે એ માત્ર એને અશુભથી દૂર રાખવા માટે કહેવામાં આવ્યું છે, અથવા તો એકાંતે એને નિશ્ચયને પકડ્યો છે તો એને સમજાવવા માટે કહેવામાં આવ્યું છે કે પર્યાયિક નય પણ છે અને પર્યાય અપેક્ષાએ આત્માનું બીજું જે સ્વરૂપ છે એ સમજવા માટે છે, અને એ સમજી અને એનાથી પછી આગળ વધી પુરુષાર્થ કરી અને નિશ્ચય નય દ્વારા જેવું શુદ્ધ સ્વરૂપ થયું છે એવું પ્રાપ્ત કરવાનું છે. એટલે દરેક જગ્યાએ જે જે જેમ છે તેમ સમજવું જોઈએ. અહીંયા આ સમજાવ્યું છે તે એવા લોકોને સમજાવ્યું છે કે જે લોકો માત્ર પૂજા કર્યા કરે છે, વ્રત કર્યા કરે છે અને બીજી રીતે તત્વની વાતને સમજતા જ નથી, આત્માને અર્થે કોઈ પ્રયત્ન પુરુષાર્થ કરતા જ નથી, એમને અહીંયા સમજાવ્યું છે કે લૌકિક જન એટલે જે લોકો માત્ર અથવા તો બીજા અન્યમતી પણ લીધા છે, અન્યમતી એટલે જે જૈન નથી તે લૌકિક જન તથા અન્યમતી, એ બધા કોઈ કહે છે કે પૂજા આદિ શુભ ક્રિયા તથા વ્રત સહિત જે હોય તે જૈન ધર્મ છે, એને જૈન ધર્મ માને છે. પણ એમ નથી, એમ નથી. જૈન ધર્મનું સ્વરૂપ એવું નથી. જૈન ધર્મમાં તો આત્માનો ધર્મ, આત્માને શુદ્ધ નિશ્ચય નહીંથી જેવો ભગવાને જોયો છે એવા સ્વરૂપે પ્રાપ્ત કરવો એનું નામ જૈન ધર્મ છે, એનું નામ જૈન દર્શન છે, એ જૈન વિચાર છે, એ જિનેશ્વરની વાણીમાંથી આવેલી વાત છે. એટલે માત્ર કેટલાક લોકો બીજા લોકો જે જુએ છે એ લોકો એમ સમજે છે કે આ જૈન લોકો છે એ બધા તો વ્રત કરે છે, ઉપવાસ કરે છે, પૂજા કરે છે, એટલે એ બધા જૈન કહેવાય. એમ નથી. લૌકિક જનો પણ એમ કહે છે, અન્યમતી પણ કહે છે કે આ બધા જૈન કહેવાય, જે લોકો પૂજા કરે છે વ્રત કરે છે એ બધા જૈન છે. પણ એમ નથી. જૈન તો કોને કહેવાય એની વાત જો કરવી હોય તો પછી આત્માની વાત આવે. એટલે અહીંયા જે ભાવભાવની ત્યાસી ગાથા છે એમાં તો એ વાત સમજાવી છે કે સાચો જૈન કોણ છે. એટલે એ વાત અહીંયા લીધી કે જેમાં આત્માના રાગ સહિત શુભ પરિણામ છે એ બધું જે છે આ ઉપવાસ આદિ, એનાથી તો પુણ્ય કર્મ નિધ્ય છે અને તે તો પુણ્ય છે અને એનું ફળ સ્વર્ગ એટલે કે દેવલોકની ગતિ થાય અથવા તો સારી મનુષ્ય ગતિ થાય. પણ એને લીધે થઈ અને ગતિ રહિત ન થવાય, ભવ રહિત ન થવાય, ભવનો અંત આવે નહીં. જે વિકાર રહિત શુદ્ધ દર્શન જ્ઞાનરૂપ આત્મા ચૈતન્ય ગુણ, ચૈતન્યમાં બે વસ્તુ આવે દર્શન અને જ્ઞાન, એવું આત્માનું સ્વરૂપ જ્ઞાન દર્શન રૂપ છે. એ નિશ્ચયથી એ આત્માનો ધર્મ છે, એ આત્માનો સ્વભાવ છે અને એ રૂપે જ આત્મા પરિણમન કરે છે તો એની પ્રાપ્તિ કરવી એને ધર્મ કહેવામાં આવે છે. એ સિવાય બીજા અન્ય ભાવે પરિણમન કરવું તો એ શુભ ભાવ હોઈ શકે અથવા અશુભ ભાવ હોઈ શકે, અને એના દ્વારા ધર્મ થાય નહીં પણ એના દ્વારા દંડ થાય, કર્મ બંધાય. જેમાં સંવર અને નિદ્રા થાય છે તે ધર્મ છે. એટલે આત્માના ભાવે પરિણમન કરવામાં આવે તો આશ્રવ રોકાય અને સંવર થાય અને નિદ્રા થાય, કર્મની નિદ્રા થાય, સંપૂર્ણ નિદ્રા થાય ત્યારે મોક્ષ થાય છે. તો આ રીતે અહીંયા ત્યાસીની ગાથાના ભાવાર્થને સમજવો જોઈએ. એટલે એ સાથે ચોથામાં જે આવ્યું એ પણ એમાં સમજાઈ જાય જેવું છે. બીજા નંબર ઉપર જે વાત આવી એ પણ એ પ્રમાણે સમજાઈ જાય છે. હવે આપણે પ્રશ્નો 84 સુધી અહીંયા સ્વાધ્યાય રાખીએ છીએ અને આવતી વખતે પ્રશ્ન 85 થી આગળનો સ્વાધ્યાય કરીશું.